சமயசாகி சமாகம் எம்மா சேஷனை காலத்தில் கார்த்தக் மாசமே சுக்லபக்ஷமா அஷ்டமிகா மங்கள் மகோத்சவ જેમ આપણે ગંદેશ્વરમાં આવેલ શાશ્વત જીન પ્રતિમાનું પૂજન કરીએ છીએ એમ પોતે પણ પરમ પ્રાણાની ભાવ શાશ્વત અપ્રતિમ ચૈતન્ય પ્રતિમા છે. જેમ બહારમાં પોતાના ભક્તિના સમયે વિકલ્પના સમયે શાશ્વત જીન પ્રતિમાના પૂજન ભક્તિનો ભાવ સહજપણે આવે છે, એમ સાધનામાં પોતાના પરમ પ્રાણાની પરમ ભાવ સ્વીકારી એકરૂપ નાયક ભગવાન આત્માને સાધના આરાધના ઉપાસનાનો પુરુષાર્થ એ કેમ થાય અને એનો વિષય શું છે એ અહીંયા આપણને 320 ગાથામાં શેષેનાચાર્ય આપણને બતાવે છે. એનો ખુલાસો પણ પૂજ્ય બુદ્ધજી એક એક શબ્દ દ્વારા કરે છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની આ ગાથા છે. આગળ સ્વાંગ દ્વારા તો એક એક અધિકારની વાત કરી લીધી, હવે સર્વ સ્વાંગથી રહિત એકરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ શું છે, એક નાતા દ્રષ્ટા મારું સ્વરૂપ કેવું છે એની વાત આખી આપણને યાદ રહે છે. પરદ્રવ્યથી રહિત, પરદ્રવ્યના લક્ષ્ય થતા વિભાવ ભાવથી તો રહિત, પણ એક સમયની પર્યાયથી પણ રહિત એક નિરપેક્ષ તત્વ શું છે એની આપણને અહીંયા વાત કરે છે. અને એ નિરપેક્ષ તત્વના આશ્રય જ અવલંબે જ એક નવી શુદ્ધ પર્યાય પ્રગટ થવાની છે. ચાહે તો સાઈ ભાવની કેવળ જ્ઞાનની પર્યાય હો, એ પણ એક કર્મના ક્ષયની અપેક્ષાવાળી સાપેક્ષ પર્યાય છે. સાપેક્ષ પર્યાયના આશ્રય ક્યારેય પણ નવી શુદ્ધતા પ્રગટ થવાની નથી. પરદ્રવ્યથી પણ નહીં, વિભાવથી પણ નહીં, અપૂર્ણતાથી પણ નહીં, પણ સાપેક્ષતાથી. સાપેક્ષતાનો આશ્રય ન હો, અવલંબન ન હો, આધાર ન હો, સાપેક્ષપણાનું જ્ઞાન હો. અહીંયા તો આશ્રયભૂત તત્વ કોણ છે એ બતાવવા માટેનો આખો વિષય લીધો અને એમાં આપણને ચાર બોલ આપણને દેખાયા, મોક્ષ અને બંધના પરિણામ અને મોક્ષનું કારણ અને બંધનું કારણ એ તારેથી હું સહિત છું. અને આ વાત વિષાય દ્રવ્યના આશ્રય લેતા એ સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ જ આશ્રયની ઉગ્રતામાં મોક્ષ માર્ગમાં વૃદ્ધિ થાય છે અને એની આશ્રયની પૂર્ણતામાં પરમાત્મ દશા પ્રગટ થાય છે. એકવાર देखो जैसे बहिरात्मा अंतरात्मा अन्य परमात्मा ने बात करी कि पूर्ण तत्व नो पूर्ण आश्रय एनु नाम परमात्मा रखना, पूर्ण तत्व नो अपूर्ण आश्रय एनु नाम अंतरात्मा रखना, अन्य पूर्ण तत्व नो अस्वीकार तेनु नाम बहिरात्मा। तो अहिया आपने शुद्ध ज्ञान परिणत जीव એમ શબ્દ આપણને વાપરી ને જેને અંતર આત્મા પાણું સાધક પાણું મોક્ષ માર્ગ ની દશા જેને કદર થઈ છે એનો વિષય શું છે, એ કોના આશરે એને આવી દશા કદર થઈ કે સમ્યક દર્શન પૂર્વક જે સમ્યક જ્ઞાન છે એને પોતાના પૂર્ણ તત્વ નો એ આશ્રય લીધો છે, એ બંધક મોક્ષ ને હજી મોક્ષ થયો નથી પણ મોક્ષ નું સ્વરૂપ એને ખ્યાલમાં છે, અલ્પ રાગ છે એ પણ ખ્યાલમાં છે, રાગ પૂર્વ બંધ છે એનો પણ ખ્યાલ છે, પણ એનો ક્યારે કરતા કે ભોગતા થતો નથી, અને જ્યાં કરતા ભોગતા હશે તો જ્ઞાતા પણ દેખાય। અહીંયા એકત્વ બુદ્ધિ સાથેના કરતાપણા સાથેની વાત છે, જ્ઞાનીને કરતા નહીં સાથે કરતા નહીંમાં કરતાપણા સાથે શું હોય, અકર્તાપણ છે, અભોક્તૃત્વ સાથે ભોક્તૃત્વ છે એ વાત એક જુદી છે, અને બહિરાત્માને કરતા બુદ્ધિ હોય છે એ વાત જુદી છે, કરતા બુદ્ધિ સાથે ક્યારેય નાતાપણ નહીં હોય, પણ અકર્તા નહીં છે સાથે કરતા નહીં પણ છે, અને એ જ વાત અહીંયા જ્ઞાની ની વાત લીધી છે, કારણ કે એને હજી રાગ અલ્પ હશે અલ્પ અસ્થિરતા નો રાગ થાય છે અને એ બંધના કારણ પણ છે અને એ પૂર્વક બંધ પણ છે, છતાં એના દ્રષ્ટિ અને જ્ઞાન ની અપેક્ષાએ સ્વભાવ દ્રષ્ટિ ની મુખ્યતાએ એનો એ કરતા ભોગતા નથી, પણ રાગ નું પરિણામ છે એ અપેક્ષા એ કરતા નહીં એનો કરતા છું એમ પણ સ્વીકાર, કરતા બુદ્ધિ હોવી જુદી વાત છે અને કરતા નહીં હોવી જુદી વાત, કરતા નહીં સાધક નામી ધર્માત્મા નહીં અને કરતા બુદ્ધિ બૈરાત્મા અજ્ઞાની નહીં, જ્યાં જ્યાં સ્વામિત્વ બુદ્ધિ હશે ત્યાં કરતા બુદ્ધિ હશે અને જ્યાં કરતા બુદ્ધિ હશે ત્યાં ભોગતા બુદ્ધિ હશે, જે જેમાં એકાકાર થાય છે તન્મય થાય છે, સમયકાળમાં કરતા કર્મ અધિકારમાં એ કરતાપણાની વ્યાખ્યા લીધી છે, જે પરમે તે કરતા, જે કાર્ય રૂપે પરમે તેનું નામ કરતા, તો જ્ઞાનીએ રાગથી વિભાવથી ભેદનામ કર્યું છે અને ભેદનામ કર્યું હોવાથી એમાં એકત્વ પણ એમાં એકાકાર પણ એ નથી, કરતા બુદ્ધિ નથી, અહીંયા તો સાથે કેવું છે કે એ જ્ઞાની દ્રષ્ટિની અપેક્ષાએ એ જ્ઞાની પડતીમાં રાગ અલ્પ થયો છે અસ્થિરતાનો એની જવાબદારી પોતાની છે, તો પરમે છે તે અપેક્ષાએ કરતા છે, કરવા લાયક છે એવી કરતા બુદ્ધિનો અભાવ, એ જ્ઞાતાપણામાં વાત કરે છે, જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, ચૈતન્ય સ્વભાવે છે, તો એ કહે છો જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા રાગ નો કરતા થાય એ છે જ નહીં, અને વાત આપણને શુદ્ધ દ્રવાથી નહીં થી આમાં એ વાત ચાલે છે, પ્રવચન સારની શૈલીમાં કરતા નહીં છે કરતા નહીં છે ભોગતા નહીં છે અભોગતા નહીં, અને આ સમયકાળમાં અને મેં ખાસ કરીને 320 ગાથામાં શુદ્ધ દ્રવાથી દ્રષ્ટિની અપેક્ષા, દ્રષ્ટિનો વિષય કહો શ્રદ્ધાનો વિષય કહો કે શુદ્ધ દ્રવાથી નહીં નો વિષય કહો એ એક જ છે, અને એ અપેક્ષા એ ચાર બોલથી આપણને કહે છે કે મોક્ષ ના પરિણામો બંધ ના પરિણામો મોક્ષ નું કારણ એવો મોક્ષ માર્ગ સંવર્ણિત રહો, કે બંધનો કારણ એવો આશ્રવ હો એ બધાથી હું કહી શકું. અને સામ સામે બોલી લીધા છે, બંધની સામે મોક્ષ છે અને ઉદયની સામે વિક્રમ છે. એ ચારેય બોલ કેનાથી રહીએ અને વિષય પણ ગુજરે છે. ઉદય એટલે અહીંયા કર્મ ઉદયની મુખ્યતાથી વાત હતી, એના ઉદયમાં થયેલા સુભાષુ ભાવ એનાથી હું રહી છું. બળદ્રવથી તો રહી છું કર્મનો ઉદય, પણ એના નિમિત્તે થતા સુભાષુ ભાવ એનાથી પણ હું રહી છું. એ વાત ઉદ્દેશે નિદ્રામાં પણ લીધી હતી. સવિપાક અવિપાક સકામ અને અકામ, એમાં સવિપાકમાં વાત લીધી હતી, ગતિની વાત લીધી. આ દેહ મનુષ્ય દેહ છે, એ કઈ ગતિ છે? મનુષ્ય ગતિ છે, તેજન છે. આ મનુષ્ય દેહ છે, એ કઈ ગતિ છે? મનુષ્ય દેહી ગતિ નથી. મનુષ્ય દેહ તો બનેલું શરીર છે, એ ગતિ નથી. અંદરમાં જીવની પર્યાયમાં જે યોગ્યતા છે એનું નામ મનુષ્ય ગતિ છે. અને એક શબ્દ પ્રયોગ પણ એક વિચારવા જેવું છે, ક્યારે પણ શરીરની વાત આવશે કોઈ પૂછે તમારું શરીર કેવું અથવા શરીર કેવું તમારું, આપણો ઉત્તરમાં પહેલો શબ્દ કે આવશે મારું શરીરથી શરૂઆત થશે. કારણ કે વિભાવ અને વિભાવના નિમિત્તો બેમાં એકાકાર પણ છે. ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નવ કર્મમાં ત્રણેયમાં એકત્વપણું સ્વામિત્વપણું એ રહેલું હોવાથી અભિપ્રાયમાં પડ્યો છે, ભાવ એવો પડ્યો છે તો શબ્દ પણ એવું સહેજે નીકળે મારું શરીર સુંદર છે. અને ગુરુદેવસિંહના કોઈ પણ પ્રવચનમાં આવશે આ શરીર એવો છે. જેને અંદરમાં વેદનાની ધારા પ્રગટ થઈ ગઈ છે તો વાણીમાં પણ સહજપણે એ ધારા આવશે કે આ શરીર છે. અને આ શરીર કે કોઈ મનુષ્ય પણ નથી, જેમ આપણે કઈ નરક ગતિ ક્યાં આવે? ઉર્ધ્વ મધ્ય અધોલોક ત્રણ લોકમાં નરક ગતિ ક્યાં આવે? નરક ગતિ એ ક્ષેત્રનું નામ નથી, જેની પર્યાયગત યોગ્યતાનું નામ છે. એક યોગ્યતા જેને પ્રગતિમાં જેને નરક ગતિની યોગ્યતા છે એને ઉપજવાનું સ્થાન એ અધોલોકમાં છે. એ જે છે એ તો એક સ્થાન છે, ગતિ નથી. ગતિ છે એ જીવની પર્યાયમાં. સામાન્ય ભાષામાં એક કહેવાય કે કહો, બાકી ખરેખર તો એ વિષયને આપણને ગુરુદર્શી લે છે. ખાસ કરીને વચ્ચે વચ્ચે ગુરુદર્શી કહે છે આ ગંભીર વાત છે, સૂક્ષ્મ વાત છે. અને એક જગ્યાએ તો કીધું તીર્થંકર ભગવાન અરવિંદ ભગવાનની વાણીમાં આવે છે, એમાં સૌદર્ભેન્દ્ર એકાવતારી હોય કે તે પણ એમાં એની વાણી સાંભળવા જાય છે. જે 236 પાને છે ગુજરાતીમાં જેની પાસે હોય, અને કદાચ ફ્રીમાં હોય તો દેખાય 236 પાનેનો બીજો પેરેગ્રાફ. આહા આખરી ઓછી છે ગાથા, બાપુ આવી વાત સમજવા સાંભળવા ન મળે. મહાપુણ્યના યોગ સિવાય આવી વાત સાંભળવા ન મળે. પુણ્ય વગર યોગ ન બને અને પુરુષાર્થ વગર પ્રણતિ ન થાય. આપણને પુણ્યના યોગ પુણ્યથી યોગ મળી ચૂક્યો છે, પુરુષાર્થના અભાવમાં પરિણમન થતું નથી. યોગ મેળાનો સંતોષ છે, પરિણમન કરવાનો પ્રયત્ન નથી. અને જ્યાં સુધી પર્યાયમાં પરિણમન નહીં થાય ત્યાં સુધી વેદન આવવાનું નથી. ધર્મ કરવાનું પ્રયોજન શું છે? સાર્થક પણ શું છે? સંયોગનો પલટો, ઉદયનો પલટો, વિકલ્પનો પલટો, શોષણની અધિકતા કે વેદનનો પલટો. જે આકૃતામય દુઃખનું વેદન છે એની જગ્યાએ આનંદનું વેદન આવ્યું, એ જ આપણા સાધનાનું ધર્મ કરવાનું એક અને વેદન હંમેશા પર્યાયનું છે, પ્રગટ કાર્ય પર્યાયનું વેદન છે. શક્તિ સ્વભાવરૂપ સામર્થ્ય છે એનું અવલંબન હોય છે એનું વેદન નથી. દ્રવ્યનું આલંબન અને પર્યાયનું વેદન, જેનું આલંબન તેનું વેદન નહીં અને જેનું વેદન તેનું આલંબન. અમૂલ્ય તત્વ વિચારના કૃપાળુદે પહેલી જ લાઈન માં કીધું કે આ મનુષ્ય પણ માવલી પણ શું છે, બહુ પુણ્ય કે રા પુણ્ય કે સુભદે. જે ગુરુદેવની સ્તુતિમાં પણ આપણે મુજબ પૂર્ણ્ય દાસી કર્યો કહો ગુરુ કહાન છો. જીવનમાં વિચારવા જેવું છે, પુણ્ય એનું કામ કર્યું છે. સાચા દેવ શાસ્ત્ર ગુરુના યોગમાં લાવીને આપણને મૂકી દીધા છે. પુણ્યના યોગમાં શું કરવા યોગ્ય છે? પુણ્યના યોગમાં પાપના પરિણામ કરવા યોગ્ય છે? પુણ્યના યોગમાં પુણ્યના પ્રયાણ કરવા યોગ્ય છે કે પુણ્યના યોગમાં પવિત્રતા પ્રયત્ન? આવો યોગ મળવો એ સાર્થક પણ ક્યારે થશે કે પુણ્ય પાપથી ભીન હું એક પવિત્ર પરમાત્મા છું. દેવ શાસ્ત્ર ગુરુના યોગમાં ભૂતકાળમાં તો અનંતવાર પુણ્ય પણ મેળવી શક્યા છીએ, શોષણ પણ વધારી દીધો છે. એક એમના જેવી પવિત્રતા કે પવિત્રતાના પંથે આપણે ચાલી રહ્યા છે. ગુરુદેવજી કે સમજવા મળે આ તો પરમાત્માનો પરમ સત્ય પ્રકાર છે. અરિયમ સર્વજ્ઞ પરમાત્મા વિતરાગી દેવનો આ સત્ય પ્રકાર છે. હવે કહે છે આવી વાણી સાંભળવા માટે જિનેર સ્વરની સભામાં ઇન્દ્રો આવે છે, ઇન્દ્રાણી આવે. આનાથી શું કહેવા માંગે છે ગુરુદેવ? જે સમાવસરમાં તીર્થંકર પરમાત્મા જે પરમ સત્યનો પોકાર કરી રહ્યા છે, સિમંદર ભગવાન અત્યારના મહાવીર આદિ ભગવાનને ભૂતકાળમાં કર્યું, જેને સાંભળવા માટે કોણ આવે છે? જે પોતાના પતિ આવી વાત સાંભળવા માટે ભગવાનના સભામાં એટલે કે સમવસરમાં આવે. પોતે પુણ્યવંત છે, પોતે સાધક છે, એક ભવ કરીને મોક્ષ જવું જેનું નિશ્ચિત છે, અને છતાંય જો આવે છે. અને ગુરુદેવજી એનાથી આગળ ઘણી વાસ્તુ કે કેવી રીતે સાંભળવા લે છે, એ ગલોડિયાની જેમ એનો અર્થ શું છે? એ વાણી સાંભળવા પ્રત્યેની એની મહિમા કેટલી હોય છે? એને એમ નથી થતું કે મારો મોક્ષ તો નિશ્ચિત છે, હું જાઉં કે ન જાઉં શું ફરક પડે છે? અરે સાધક જીવને સાધનાના નિમિત્તો જ્યાં મળે એના પ્રત્યે ભાવ ઉછળા વગરે નહીં. અરે વારંગના ધારક ગંધર્વદેવ પણ ભગવાનની વાણી સાંભળવા બેઠે છે, એમને સ્મૃતનામાં હવે અધિક શું થવાનું? દ્રશ્ય તપૂર્ણ થઈ ગયું, તત્વ ઘૂંટવા માટે છે, ખાલી શોષણમાં ધારી રાખવા માટે. શોષણ રીતે તો તત્વ હાથમાં આવ્યું છે, મારી સાધનાની હજી અધૂરા છે કે તત્વને ખૂટે છે. તો આપણે તો આપણા જીવનમાં ન સૌધર્મ ઇન્દ્ર આદિ જેવાના પુણ્ય છે, ન એની જેવી સાધના છે, ન ગંધર્વદેવ જેવું શોષણ જ્ઞાન છે. તો આપણને તો એવી થવું જોઈએ કે આવું તત્વ મને સાંભળવા મળે છે એ પણ મારા પરમ સદભાગ્ય છે. હવે પ્રમાદ છોડીને પુરુષાર્થ કરવાનો સમય આવ્યો છે. મેળાનો સંતોષ નથી, પ્રણમન કરવાનો પુરુષાર્થ છે. અને આ વાત જયારે સાંભળવા મળે ત્યારે આપણે આપણી જાતને વિચારવું, જે સ્વધર્મ આદિના પુણ્ય છે એની જેવું તત્વ મને સાંભળવા મળે છે, મને પુણ્યની હિંતા નથી, પુરુષાર્થની હિંતા. મારા જીવનમાં ભાઈના કોઈ ભાઈ શારીરિક આર્થિક હોય એને ગૌણ કરીને આવું એક નિતંત સત્ય મને સાંભળવા મળે છે તો વિચારું કે હું અત્યારના ઇન્દ્ર જેવો પુરુષાર્થ નથી, પણ મારા પુણ્ય પણ એ સભામાં હું બેસી જાણે સાંભળું છું તો મને એના જેવા પુણ્ય લાગે. એવી ભાવનાથી આ જીનવાણી ગુરુવાણી એ સાંભળવા જેવી છે. તો એવી મહિમામાં આપણને આપણે શરૂઆતથી સલાહ કરીએ. પેજ નંબર 228 માં છે, પેલું આખું ઉપાડ ત્યાંથી શરૂઆત કરી, બીજો પેરેગ્રાફથી એની બીજી લાઈન કે આત્માની જેને દ્રષ્ટિ અનુભૂતિ થઈ છે એવો સમય દ્રષ્ટિ ધર્માત્મા પોતાના અસ્તિત્વને કેવું સ્વીકારે છે. ખરેખર મૂળભૂત ભૂલ પોતાના અસ્તિત્વના સ્વીકારવામાં જ વિપરીતતા છે. જેણે પોતાના અસ્તિત્વને યથાર્થપણે સ્વીકાર્યું છે તો એ મૂળ અસ્તિત્વના આશ્રયે એને સાધનાની પર્યાય પ્રગટ થયા વગર રહેશે જ નહીં. તો પોતાને કેવી રીતે સ્વીકારે છે? પેલા નાસ્તિક છે અને પછી અસ્તિ છે. 228 પાને બીજો પેરેગ્રાફ છે, એની પણ બીજી લાઈન. હું શરીર વાણી તો નહીં, કર્મ નહીં, વિકાર નહીં અને એક સમયની પર્યાય એટલો પણ હું નહીં. જો શબ્દ ચાલો કેવો વાપરો છે, હું અસ્તિત્વ, જે અસ્તિત્વ આશ્રય અવલંબિત લેવા યોગ્ય છે, જે અસ્તિત્વના શિકાર વગર અનાદિ કાર્તિક 84 લાખોની ચતુર્ગતિમાં પરિભ્રમણ કર્યું, એ મૂળભૂત અસ્તિત્વ શું છે એની અહીંયા પહેલા વાત કરે. પછી જેનું જેને પ્રણમન થયું છે એવો સમય દ્રષ્ટિ ધર્માત્મા એ શું કહે છે કે હું મોક્ષની પણતી કે મોક્ષનું કારણ એવી સમનિદ્રા એવી મોક્ષ માર્ગ અને મન અને બંધના કારણનો ભાવ એનો હું કરતા કે ભોગતા નથી. તો ક્યાં અસ્થિ સ્થાપીને કરે છે કે પેલું જેમાં હું શરીર વાણી નહીં નો કર્મની વાત કરી, પછી કર્મ નહીં દ્રવ્ય કર્મની વાત કરી અને વિકાર નહીં એ ભાવ કર્મની. અને આ ભાવ કર્મ કેવા? અશુદ્ધ ભાવ કર્મ. સામાન્યપણે આપણે ભાવ કર્મ એટલે રાગ દ્વેષ મોહ લેવાય છે, કારણ કે ત્રણેયનું નામ હોય છે નો કર્મ દ્રવ્ય કર્મ અને ભાવ. ભાવ કર્મ એક રીતે જોઈએ, ભાવ કર્મ એટલે જીવના ભાવરૂપી કાર્ય, જીવની પર્યાય રૂપી કાર્ય. તો જીવની પર્યાયમાં જીવના ભાવમાં શુદ્ધરૂપ પ્રમાણ પણ હોય છે અશુદ્ધરૂપ, પણ મુખ્યત્વે જ્યાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મની વાત આવે ત્યાં અશુદ્ધ ભાવ કર્મ લેવામાં આવે. ત્યાં વિકારમાં અશુદ્ધ ભાવ કર્મ લીધા અને ચોથા બોલમાં એક સમયની પર્યાય એટલે શુદ્ધ ભાવ કર્મ, ચાહે તો એ સંવરની પર્યાય હો નિદ્રાની હો એનાથી પણ મોક્ષ એની પૂર્ણ સજા. અહીંયા આપણે અહીંયા પેલી ભાવ કર્મમાં શુદ્ધતામાં ત્રણેય પણ લેવાય, સંવર નિદ્રા અને મોક્ષ. તો અહીંયા પેલા નો કર્મ, પછી દ્રવ્ય કર્મ, પછી વિકારમાં અશુદ્ધ ભાવ કર્મ અને એક સમયની પર્યાય તેમાં ત્રણેય શુદ્ધ ભાવ કર્મ એવા સંવર નિદ્રા અને મોક્ષ. એ બધો પણ હું નહીં. હું નહીં એટલે જે શુદ્ધ દ્રવાથી નહીં, દ્રવ્ય દ્રષ્ટિ એની અપેક્ષાની વાત, એની પ્રગટ થયેલું જ્ઞાન ભાવ સુજ્ઞાન પ્રમાણના એ દ્રવ્ય ગુણ પર્યાય પ્રણયને સ્વીકારે. પણ આ વિષય કયો છે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. અને એમાં પણ દ્રષ્ટિનો વિષય કે જેના આશ્રયે અવલંબે શું થાય છે? સાધનાનો પ્રારંભ, સાધનાની વૃદ્ધિ અને સાધનાની પૂર્ણતા. પણથી અલગ અલગ હો પણ એનો વિષય એક જ બને. સાધનાના પ્રારંભ સંભવ છે, સાધનાની વૃદ્ધિ મુદ્રા છે અને સાધનાની પૂર્ણતા હો. એનો વિષય તેમાં નાસ્તિમાં દેખાયું કે નો કર્મ શરીરવાણી નથી, દ્રવ્ય કર્મ કર્મ નથી અને અશુદ્ધ ભાવ કર્મ એ વિકાર નથી. અને એ સમયની શુદ્ધ ભાવ કર્મરૂપ સંવ નિદ્રામોક્ષની પર્યાય પણ નથી. આ તો નાસ્તિ આવ્યું તો અસ્થિ શું છે? જેમ સમયતાની છઠ્ઠી ગાથામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો એવો સુધારમાં કોણ છે, તો એના ઉત્તર રૂપે આચાર્યદેવે અસ્થિ નાસ્તિ બે થી વ્યાખ્યા કરી. નાસ્તિમાં કીધું એ જે સુધાત્મા છે એ પ્રમત પણ નથી અને અપ્રમત. તો નાસ્તિ તો આવી કોઈ પણ પદાર્થનું સ્વરૂપ માત્ર નાસ્તિ રૂપ ન હોઈ શકે. માત્ર જો નાસ્તિ રૂપ હશે તો વસ્તુનો જ અભાવ હશે. એવી જ રીતે કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ અસ્થિ રૂપે જ માની નહીં હોય. માત્ર હોવા પણ અસ્થિ રૂપ નહીં હોય. માત્ર જો અસ્થિ રૂપ હશે તો શું થશે? બીજાનો પણ એમાં સદભાવ આવી જશે, ભેળસેળ થશે. તો વસ્તુ કેવી હોય? સ્વથી અસ્થિરૂપ અને પરથી નાસ્તિ. અને તો જ બીજાથી ભિન્ન રૂપે એ સ્વતંત્ર સ્વાધીન શુદ્ધ રૂપે. એકાંત નાસ્તિ વસ્તુનો અભાવ, એકાંત અસ્થિ તો બીજાનો એમાં સદભાવ, ભેળસેળ વાળી અશુદ્ધ વસ્તુ. જેમ શુદ્ધ નો અર્થ કોને કહે? શુદ્ધ કોને કહેવાય? આપણે કહીએ સોનું આ પ્યોર ગોલ્ડ છે, 100% સોનું છે, આ દૂધ પ્યોર છે, કોને કહેશું આપણે? બીજાના ભેળસેળ વગર. એક દૂધની અંદર કદાચ છોડકે પ્યોર પાણી નાખ્યું તો એને શુદ્ધ કહેશું કે નહીં? પણ નળનું અશુદ્ધ નહીં, પ્યોર પાણી નાખ્યું, બિસ્લેરીનું પાણી નાખ્યું તો શુદ્ધ કહેવાય કે નહીં? એકમાં બીજાનો સદભાવ એ અશુદ્ધતા. સોનું છે એમાં એનાથી વધારે કિંમતી પ્લેટિનમની ધાતુ પણ હશે તો પણ એ સોનું અશુદ્ધ હશે. બીજાની સાથેનો સંબંધ એ જ અશુદ્ધતા. તો અહીંયા ફરીથી કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ કેવું હોય? પરથી બીજાથી નાસ્તિરૂપ અને પોતાથી અસ્તિરૂપ, જેને સમયકાળમાં એકત્વ વિભક્ત કીધું છે. અહીંયા પોતાનું અસ્તિત્વ જેમ છઠ્ઠી ગાથામાં પ્રમત પ્રમતથી રહીત નાસ્તિરૂપ કીધું, તો અસ્તિરૂપ કેવું કીધું? કે એક જ્ઞાયક એમ. અહીંયા પૂજ્ય ગુરુદેવજી દ્રષ્ટિનો વિષય બતાવવા માટે પેલી નાસ્તિ બતાવે, અને આપણે બધા જેનાથી પરિચિત છે એનાથી કેવું પડે છે કે જેનાથી તું પરિચિત છો અને જેનાથી એકત્વ કરી રહ્યો છો એ બધાની તારા મૂળભૂત અસ્તિત્વમાં નાસ્તિ. સેનાથી નિરંતર આપણે પરિચિત છીએ? શ્રુત પરિચિત અનુભૂત કોનાથી છે? કામ ભોગ સંબંધી એના વિષયો એનાથી આપણે પરિચિત છીએ. સાંભળ્યું તો છે, સાંભળ્યા સુધી નથી એટલા આપણે એનો શું કર્યો છે પરિચય, એટલું જ નથી એટલા એના અનુભવ. અને એ એમ સૂચવે છે જેને જેની રુચિ, જેને જેનો રસ, એ સાંભળવાથી અનુભવ સુધી લઈ જાય. જો એની રુચિ નહીં હોય તો સાંભળવાથી એ અનુભવ સુધી નહીં જાય. ખરેખર આપણને જો તત્વનો જ રસ અને રુચિ છે તો સમજી લેવું તત્વનું સાંભળવું છે એ રુચિ છે, એ અનુભવ સુધી લઈ જશે. અને અનુભવ સુધી નથી પહોંચ્યા તો સમજવું મારી રુચિમાં કામે, મારા રસમાં કામે. અહીંયા તો ફરીથી આપણે લેવું છે કે એ નાસ્તિની વાત કરી કે દ્રવ્ય નો કર્મ, દ્રવ્ય કર્મ, અશુદ્ધ ભાવ કર્મ અને શુદ્ધ ભાવ કર્મ એ બધોથી હું રહી છું. એક સમયની પર્યાય સાઈ ભાવ એટલો પણ હું ના. તો હવે અસ્થિ શું છે? ખાલી નાસ્તિ તો નહીં, અસ્થિ તો હોવું જોઈએ ને. અસ્થિ શું છે?
કે હું તો શ્રીકાળી નાયક આનંદનો ઘન ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ છું. ફરીથી 228 પાનું બીજો જ પેરેગ્રાફ આપણે હવે અતિથી વાત આવી. હું કેવો છું? શબ્દ જો ક્યાંથી શરૂઆત કરી? હું. અને છેલ્લો શબ્દ શું છે? થવાનો છું કે છું? ભવિષ્યમાં થવાનો છું, થવું થાય થશે એ પર્યાય રખવા છે. અને હું તો સદાય છું. અને આ વાત આપણે ભૂલી ગયા છીએ. આશ્રય અવલંબન કોનો હોય? અનિત્યતાનો કે નિત્યતાનો? જગતમાં પણ કોઈ બોલે બોલે જેને કહે ને વાતે વાતે ફરી જતો હોય એના ઉપર કોણ વિશ્વાસ મૂકશે? વાવાઝોડું સાયક્લોન આવે છે, આપણે કોનો આધાર લેશું? અવલંબન કોનું? કે જે વસ્તુ પોતે ઉખડી જતું હોય, ફેંકાઈ જતું હોય એનું અવલંબન લેશું કે જે ટકતું હોય એનું? અવલંબન આધાર આશ્રય ટકતા ભાવનો હોય છે. અને અનાદિકાળથી આપણે શાશ્વત પદ જોવે છે અને અનિત્યતાના આશ્રયમાં પડ્યા. સિદ્ધ દશા જેવી શું જોયે છે? આપણને શાશ્વત પદ જોવે છે. એ વાત તો ફરી ફરીને વિચારવા જેવું, મારું પ્રયોજન શું છે? જે ગુરુદેવજી વર્ષો પહેલા એ આપણને સૂત્ર આપેલું છે, રાજકોટમાં પરિવર્તન પહેલાનું છેલ્લું ચોમાસું 1990 નું કરેલું, અને એમાં પરિવર્તન પહેલા સમયસાની 1-99 ગાથા ઉપર પ્રવચન આપેલું, અને એમાંનું આ સૂત્ર છે. 81 વર્ષ પહેલાનું સૂત્ર છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તેજ વાસ્તવિક. પૂર્ણતા એટલે ત્રિકાળી સ્વભાવ લેવાય, પણ ત્યાં જે કેવું છે એ પૂર્ણતા એટલે સિદ્ધ દશા, સાધ્ય દશા. જ્યાં સુધી મારી સાધ્ય દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્યાંય મારે વચ્ચે અટકવા જેવું નથી, અને એવા લક્ષ પૂર્વક શરૂઆત કરજે ક્યાંય અટકીશ નહીં. તો એ પૂર્ણ તત્વ જે છે એ તો સાધ્ય દશારૂપ છે. અહીંયા જે પૂર્ણ તત્વની વાત ચાલે છે એ ધ્યેયરૂપ છે. ધ્યેય તત્વ કે સાધ્ય તત્વ હંમેશા પૂર્ણ હોય. ધ્યેય તત્વ ના આશ્રય સાધના છે, અને સાધનાના ફળમાં સાધ્ય છે. જે ત્રિકાળી તત્વ જે ધ્યેય તત્વ છે, શાશ્વત છે, એકરૂપ અખંડ અભેદ છે, એવા તત્વના આશ્રયે એ સાધના મોક્ષ માર્ગ આરાધના પ્રગટ થાય, અને એનું ફળ એ સાધ્ય દશા સિદ્ધ દશા છે. એ પ્રવાહ રૂપે સાદી અનંત છે, અને હું ટકવા રૂપે અનાદિ અનંત. સાધના દશા હો કે સાધ્ય દશા, છે તો દશા એક સમયની પર્યાય છે. પ્રવાહ રૂપે એકને સાદી શાંત કહેવાય છે, અને એક સાદી અનંત. હું એવો પલટતો પલટતો પ્રવાહરૂપ નથી, હું ટકતો ટકતો અનાદિ અનંત, અને એ ટકતો અનાદિ અનંત રહેતું એક રૂપ તત્વ છે. એ જ આશ્રય અવલંબન કરવા યોગ્ય તત્વ છે. એ તત્વ કેવું છે કે હું તો ત્રિકાળી નાયક છું. ફરીથી જ્ઞાયક, પૂજ્ય બેનશ્રી પણ જ્ઞાયક શબ્દનો એક સરસ અર્થ કરે છે. સામાન્ય પણ એક નાયક શબ્દ આવે એટલે આપણી નજર એનો અર્થ કરીએ. નાયક એટલે શું? જાણના, જ્ઞાતા જાણના. અને જાણના શબ્દ આવે તો આપણા લક્ષમાં શું આવે છે? જાણવા રૂપનું પરમણ, જાણવા રૂપનો સ્વભાવ નહીં. હું કેવો નાયક છું? જાણવાની ક્રિયા વાળો હું નાયક છું કે જાણવાના સ્વભાવથી ભરેલ અભેદ તત્વ છે? અને એ પણ જાણના જ્ઞેય સાપેક્ષ નાયક આપણે શીખાયેલો છે. જાણનાર હું, જાણનાર. જાણનાર એટલે જાણવાનું પરમણ, જાણવાનું કાર્ય ક્રિયા. અને કોને જાણું? જ્ઞેયને. જ્ઞેયમાં પરજ્ઞેયને. તો એનો અર્થ શું થયો? આપણે જ્ઞાયકને કેવા રૂપથી આપણે સ્વીકારીએ છીએ? જ્ઞેય સાપેક્ષ જાણવાના પરમણ વાળા. અને ખરેખર હું જ્ઞેય સાપેક્ષ છું કે જ્ઞેય સાપેક્ષ જાણવાની પણથી એવો જ હું છું કે જ્ઞેય થી પણ નિરપેક્ષ અને એને જાણવાની જે ક્રિયા છે એનાથી પણ નિરપેક્ષ. જ્ઞાયક નિરપેક્ષ જ્ઞાયક છે, જાણવાના સ્વભાવથી ભરેલો છે. કેવળ જ્ઞાન પણ જાણનાર છે અને હું પણ જાણનાર છું, ફરક નથી. એ કેવળ જ્ઞાન એ જાણવાના પ્રણવનરૂપની એક સાપેક્ષ પર્યાય છે અને હું જાણનાર તત્વ સ્વભાવથી ભરેલો એક નિરપેક્ષ ભાવ છે અને એ નિરપેક્ષ ભાવનું નામ જ પ્રાણામિક કહેવાય. જીવના પાંચ અસાધારણ ભાવ છે, એમાં જે ચાર છે ઔદયિક, ઔપશમિક, સાયશમિક અને ક્ષાય, એ ચારેય કેવા છે? કર્મ સાપેક્ષ પર્યાયનું નામ છે. ભલે કર્મનો ઔદયિક ભાવમાં સદભાવરૂપ સાપેક્ષતા છે, ઔપશમિક સાયશમિક ક્ષાયમાં અભાવરૂપ પણ છે તો સાપેક્ષ. અને હું કેવો છું? પ્રાણામિક ભાવ, નિરપેક્ષ ભાવ, જેમાં કોઈના કર્મના સદભાવ કે અભાવની કોઈની સાપેક્ષતા. અને એ નિરપેક્ષ તત્વ એને અહીંયા હું તો ત્રિકાળી જ્ઞાયક છું. ત્રિકાળી કાળપેક્ષાની વાત કરી અને જ્ઞાયક એટલે જ્ઞાતાપણાના સ્વભાવની આખી વાત કરી. ત્રિકાળી તો છે, છ દ્રવ્યને લાગુ પડી શકે છે, પણ એ છ દ્રવ્યમાંથી હું એક જુદો તેના વડે પડે. ત્રણેય કાળ અસ્તિત્વ હું તો દરેક દ્રવ્યનો સ્વભાવ છે, કારણ કે દરેક દ્રવ્યની અંદર અસ્તિત્વ નામનો ગુણ છે. પણ મારું ત્રિકાળી અસ્તિત્વ સેનાથી જુદું પડશે? એ જ્ઞાયક પણ આથી. સમયસારની પહેલી જ ગાથાથી આચાર્ય આત્માનું નામ જ્ઞાયક લીધું છે અને એમાં જ્ઞાયક કહેતા એ જ્ઞાન ગુણ ન લેવો છેલ્લે ગાથાઓમાં એ છે. અહીંયા જ્ઞાન શબ્દથી આત્મા સમજવો, એ જ્ઞાન ગુણનો એ ભેદ પણ જો પાડતું તો એ ટીકાવી જ્ઞાયક સુધી નહીં પહોંચે. પહોંચ્યું છે ક્યાં? ભિન્ન ભાવમાં રહેવું છે, વિભાવ ભાવમાં રહેવું છે, ભેદ ભાવમાં રહેવું છે કે અભેદ સુધી પહોંચવું? પટેલ આદિ તો ભિન્ન ભાવો છે, રાગાદિ તો વિભાવ ભાવો છે અને પર્યાય ભેદ ગુણ ભેદ એ ભેદ ભાવો છે. જેને હજી જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણ દેખાય છે, સમજવું હું ગુણ ભેદ સુધી પહોંચ્યો છું, અભેદ તત્વ સુધી નથી પહોંચ્યો. એ અહીંયા આખું ત્રિકાળી કહેતા પણ ખરેખર તો ત્રણ કાળનો ભેદ પણ ભૂલી જવો છે. હું વર્તમાનમાં ત્રિકાળી છું, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છું, ભવિષ્યમાં રહીશ, એવા જેમાં ભેદ પણ નથી. ગુરુદેવજી આ ગાથાને એટલા માટે બહુ જ ગંભીરને શા માટે કીધી છે? એમાં આચાર્યદેવે શું ભાવ ભરેલા છે એ વાત એ આચાર્યદેવનો ગુરુદેવજી ખોલીને એ બતાવે છે અને સાથે સાથે એમાં થોડી વૈરાગ્યની વાત પણ એ મૂકતા જાય છે. જો એમાં છે 229 માં, આવો માર્ગ એ વિના જન્મ મરણ નો અંત નહીં આવતો, ચોર્યાસી ના અવતારમાં ક્યાં નરક ને ક્યાં નિરો. ફરી ફરીને ઉપકારી ગુરુને આપણી વર્તમાન દશા ઉપર ખેદ કરુણા આવે, આપણા વર્તમાન પરિણામનું ભવિષ્યમાં શું ફળ છે એ આપણને ખબર નથી, કારણ કે મોને વશ હું કેવા પરિણામ કરું છું એનો વિચારવાનો અવસર પણ ક્યાં મળે છે? પૂજ્ય બેનથી એના માટે તો કહે કે કસાયના વેગમાં તણાતા અટકો. જેમ કોઈ વ્યક્તિ પાણીના કોરમાં તણાતો હોય એ ક્યાં જઈને પડે છે એ એને ખબર નથી. ગુજરાતી મેં શું કહે, ફંગોળાય છે ક્યાં એ જઈને, કારણ કે પૂર પાણીનું એટલું એનું ફોર્સ છે, એનો વેગ એટલો છે ક્યાં જઈને પડે. એમાં 24 કલાકના શુભાશુભ ભાવ કસાઈના વેગમાં સામે કેટલા ઓપ્શન ખુલ્લા છે આપણી પાસે? ચાર ગતિ તો છે, યોનિ કેટલા છે? 84 લાખ. અને કુળનો વિચાર કરીએ તો 197 લાખ કરોડ ખરેખર દયા કરવી હોય તો આપણે આપણા ઉપર કરવા જોઈએ કે આને આ ભાવમાં જો મારું જીવન પૂર્ણ થયું તો હું ક્યાં જઈશ. અરે જેટલા પુણ્ય લઈને આવ્યો હતો અને આ યોગ મળ્યો છે, ફરીથી એટલા ભાવ પેરા છે કે ફરી આવો અયોગ મળીને મારું અનુસંધાન ના થશે. પૂર્વના પુણ્ય લઈને આવ્યા છે, પુણ્યનો ડબ્બો ખાલી થતો જાય છે. નવું હું પવિત્રતાના પુરુષાર્થની વાત તો દૂર રહી, ભાવિ કાળમાં આવો યોગ મળે અને મારી સાધનાનું અનુસંધાન થાય એટલું પણ જીવનમાં મેં કાર્ય કર્યું છે કે નહીં, અંતરમાં પોતાના આત્માને પ્રશ્ન પૂછવા જેવો છે. યોગ ચાલ્યો જશે, ઉપયોગ જો ન પલટાયો તો કાર્ય થવાનું નથી. સંયોગ પલટાવાની ઈચ્છા છે તો એના કરતા ઉપયોગ કેમ નથી પલટાવ. હે જીવ, તને ક્યાંય ન ગમે તો સંયોગ પલટાવી ના, એવું કીધું છે ને. કેમ ન ગમતો હોય તો આપણે તે જ પ્રયત્ન કરીએ સંયોગ પલટાવવાનો. જે પોતાના અધિકારની વાત ન હોય એ કરવાનો અભિપ્રાય મિથ્યા અભિપ્રાય છે. આપણા સામર્થમાં હોય તો ઉપયોગનો પલટો છે. અરે ક્યાંય ગમતું નથી તો ગમે એવું એક સ્થાન છે, એવું એક પદ છે, એવું એક અસ્તિત્વ છે, તો ત્યાં તારો ઉપયોગ લઈ જાવ. જગતમાં ક્યાંય ગમે, એકદમ ભેદના માટે બે શબ્દ છે, જગતમાં ક્યાંય ગમે એવું નથી અને એની સામે આત્મામાં જરૂર ગમે. અરે કમસે કમ એક જ્ઞાનીના વચન પર વિશ્વાસ લાવીને તો પ્રયત્ન આપણે કરીએ. અને એ જ મોટો દોષ છે, આપણા અભિપ્રાય ચાલ્યા છીએ અનાદિથી, જ્ઞાનીના અભિપ્રાય એક સમય પણ આપણે પ્રયત્ન કર્યો નથી. તાપાસવીર ગાથામાં તો ઘણો ઊંડો વિષય છે, ગુરુદેવજી ખોલે છે. આપણે આપણી જીવનમાં પાત્રતા તૈયાર કરવી છે કે પુરુષાર્થ દ્વારા પ્રણમન થાય, અને એ પાત્રતા દ્વારા તત્વ અભ્યાસ કરશું તો જરૂર આત્માનુભૂતિમાં કોઈ પણ વિભાવ ભાવથી, કોઈ પણ અપૂર્ણ ભાવથી અને કોઈ એક સમયની પૂર્ણ પર્યાયથી પણ રહી એક પરમ પ્રાણામિક ભાવ, પરમ શુદ્ધ નાયક પંચમ ભાવ એ આપણા અનુભવમાં આવ્યા વગર રહેશે નહીં. અને આવી આત્માનુભૂતિ થવી એ આ મનુષ્ય જીવનનું મળેલા સાચા દેવ શાસ્ત્ર ગુરુનો એ સાર્થક પણ છે. આપણને બધાને આવી દશા પ્રગટ થાય.